પ્રવચન ક્રમાંક 3 આત્મસિદ્ધિનું અધિષ્ઠાન શું.
ઓમકાર બિંદુ સંયોક્તમ નિત્યં ધ્યાયંતિ યોગિના કામદં મોક્ષદં ચૈવ. ઓમકારાય નમો નમઃ. અરહંતો મંગલમ નિત્યમ સિદ્ધા જગતિ મંગલમ મંગલમ સાધવ સર્વે જૈન ધર્મોસ્તુ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂરી ભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાન તિમિરાંધાના જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમો. મહાદેવ્યા કુક્ષિરત્નં શબ્દજેતરવાત્મજં રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયક પ્રભુ તત્વલોચનદાયક.
આત્મસિદ્ધિનો આત્મયોગ. આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપરની આપણી આ સ્વાધ્યાય શ્રેણીનું વિષય સૂત્ર આત્મસિદ્ધિનો આત્મયોગ. ગઈકાલે આપણે આત્મસિદ્ધિનો અધિકારી કોણ એ ઉપર વિચારણા કરી કે જેને ત્યાગ અને વૈરાગ્ય થકી ચિત્તની વિશુદ્ધિ પ્રાપ્ત થઈ હોય, અનેકાંત માર્ગની સ્યાદવાદથી સમજણ સાથે જેનું આચરણ હોય, નિજ મત નિજ પક્ષ છોડીને સદગુરુ થકી જેણે નિજ પદનો લક્ષ્ય લીધો હોય, સમસંવેગ નિર્વેદ આસ્થા અને અનુકંપા ગુણોયુક્ત આત્માર્થી દશા જેની હોય, અને એવી દશા આવ્યથી બોધની સંધિ થકી સદગુરુના બોધની સબ પ્રત્યે શ્રદ્ધા આસ્થા દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય ગુણોથી ગુણોની સદૈવ જાગૃતિ સાથે જેની મુમુક્ષુ દશા હોય, અને આવી દશાવાન મુમુક્ષુ માત્ર મોક્ષને વિશે જ યત્ન કરે, આવો મુમુક્ષુ એ આત્મસિદ્ધિનો અધિકારી છે. આજનું આપણું વિચારણાનું સૂત્ર છે આત્મસિદ્ધિનું અધિષ્ઠાન શું. અધિષ્ઠાન એટલે આધાર, ફાઉન્ડેશન. આત્મસિદ્ધિનું શાસ્ત્ર સેના ઉપર ઉભું છે, પાયામાં શું છે, સેના ઉપર આ ભવ્ય ઇમારતનું સર્જન થયું છે. તો એ આત્મસિદ્ધિનું અધિષ્ઠાન એ સત પદ અને સ્થાનક યુક્ત આત્મા છે, શુદ્ધાત્મા છે. શુદ્ધાત્માના આધાર ઉપર આત્મસિદ્ધિ શાસ્ત્રનું સર્જન થયું છે, અને એ બીજી રીતે કહીએ તો સિદ્ધ દશા છે. સિદ્ધ દશા આત્માની પ્રાપ્ત કરવા માટે આ આત્મસિદ્ધિ શાસ્ત્રનું સર્જન છે. આત્મસિદ્ધિ એટલે સિદ્ધ દશા. કૃપાળુદેવે કહ્યું છે સાધન સિદ્ધ દશા અહીં કહી સર્વ સંક્ષેપ. સિદ્ધ દશા પણ કહી છે, સાધન દશા પણ કીધી છે, પણ સિદ્ધ દિશાના લક્ષ્ય સાધન દશા રહેશે, નહીં તો સાધન દશાનો કોઈ ઉપયોગ નથી. જો સિદ્ધ દશાના લક્ષ્ય સાધન દશાની મૂળવણી ન થાય તો સમજી લેવું કે આત્મસિદ્ધિના અધિષ્ઠાન વિના બાકીની જે કંઈ એનું આયોજન છે એ આયોજનમાં જીવને કોઈ ઉપકારી થઈ શકશે નહીં. બહુ સરસ વાત મૂકી અહીંયા કે આત્મસિદ્ધિના અધિષ્ઠાનની અંદર એવી આપણે 5 ગાથાઓ આત્મસિદ્ધિમાંથી મળે છે કે જેમાં આત્મસિદ્ધિનું અધિષ્ઠાન એ સ્થિત થયેલું છે. આપણે એ ગાથાઓના ઉપર વિશેષ વિચારણા કરીશું. અત્યારે તો બધાને ગાથા મોઢે છે, બરોબર છે? ખૂબ સુંદર. આજના આવા પરમ પવિત્ર દિવસે આખું વાતાવરણ આત્મામય ચેતનામય છે. અત્યારે કોઈ બીજો પૂતગળનો પ્રભાવ પડી શકે એમ નથી. થોડા સમય માટે તો જાણી જગત થંભી ગયું છે અને કેવળ ચેતના પોતાના શુદ્ધ સ્વરૂપની અંદર વિચરી રહી છે, વિહરી રહી છે. એવા ભાવની અંદર આત્મસિદ્ધિના અધિષ્ઠાનની વિચારણા કરીશું. એ અધિષ્ઠાનની ગાથા 5 ગાથાઓની અંદર આખી આત્મસિદ્ધિનું અધિષ્ઠાન સમાવિષ્ટ કર્યું છે. એ શુદ્ધાત્મા છે, એ આત્માની સિદ્ધ દશા છે, એ અંતિમ લક્ષ્ય છે. એ જે પરમાર્થનો લક્ષ્ય એને સદગુરુ પાસેથી મળ્યો છે એ સિદ્ધ દશાનો લક્ષ્ય છે. એ આત્માની મુક્તિ એટલે મોક્ષનો લક્ષ્ય, એ પરમ અર્થ પરમાર્થ એટલે મોક્ષ, એ મોક્ષનો લક્ષ્ય. એની ગાથા છે 43.
આત્મા છે તે નિત્ય છે, છે કરતા નિજ કર, છે ભોક્તા મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર.
આ એક ગાથાની અંદર સંપૂર્ણ અધ્યાત્મ, તમામ દર્શનો, તમામ દ્રષ્ટિકોણો, તમામ મત, તમામ માન્યતાઓ એક ગાથાની અંદર આવી છે. આત્માની સમગ્રતાથી વિચારણા, સોલ ઇન ટોટાલિટી, નોટ પાર્શિયલ, ખંડ ખંડિત વિચાર નહીં, સંપૂર્ણ પરિપૂર્ણ. મુનિશ્રી સંતબાલજીએ આત્મસિદ્ધિને સરસ એક ઉદાહરણ આપ્યું કે જેવી તાજમહલની કૃતિ સુરેખ છે અને કોઈ પણ દ્રષ્ટિએ અપૂર્ણ નથી, એમ એવી આ આત્મસિદ્ધિની રચના શ્રીમદે કરી છે કે આત્માનું એટલું સુહામણું સ્વરૂપ એવી સુરેખ અવસ્થામાં આપ્યું છે કે ક્યાંય કોઈ પણ પ્રકારની ઉણપ રહી નથી, એવી સરસ સર્જન આ આત્માનું થયું છે. 6 પદથી યુક્ત આત્મા છે. એક પદની વિચારણા કરીશું તો ભટકી જઈશું. 6 પદથી યુક્ત આ આત્માની અવસ્થા, એના 6 સ્થાનક કીધા છે. આત્મા 6 સ્થાનક ઉપર રહેલો છે અને એ જે છે એ બરોબર જો સમજી લેવાય તો આખી આત્મસિદ્ધિનો બોધ એના ઉપર છે અને આપણી સાધનાનું અધિષ્ઠાન પણ આ જ છે. સાધકની પરમાર્થ માર્ગની સાધનાનું અધિષ્ઠાન આ ગાથા ઉપર છે કે આત્માના આ 6 પદ છે, આત્માની આ 6 અવસ્થા છે, 6 અપેક્ષિત ભેદ છે એની અંદર. સમગ્રપણે એક અને અખંડ દ્રવ્ય છે આત્મા, એ તો છતાં ગુણ અને પર્યાયની અપેક્ષાએ એની અવસ્થા સ્થાનક જુદી જુદી રીતે છે. દ્રવ્ય અને પર્યાય એને જ્ઞાનીઓએ જીવનું સ્વરૂપ કહ્યું છે. એમાં 3 પદ દ્રવ્યના છે અને 3 પદ પર્યાયના છે. આત્મા છે આ પેલું પદ, આત્મા છે, અસ્તિત્વ છે એનું, આ અસ્તિત્વ સત છે, ત્રિકાળા બાધિત છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, આ દ્રવ્ય આત્મા છે. બીજું પદ છે આત્મા નિત્ય છે. જે આત્મા છે, જેનું અસ્તિત્વ છે, જે ત્રિકાળા બાધિત છે, એ સર્વકાળ છે, એટલે અનાદિ છે, અનંત છે, સનાતન છે અને અવિનાશી છે, એનો ક્યારેય નાશ નથી. આ જે પદ છે, જેનું અસ્તિત્વ છે, જે અનુત્પન્ન, પણ અનુત્પન્ન છે એટલે અવિનાશી છે. જે ઉત્પન્ન હોય એનો નાશ થાય, ઉત્પન્ન જે પદાર્થ થાય એનો નાશ થાય, જેનું સર્જન થાય એનું વિસર્જન થાય, જે ખીલે તે કરમાય, જે ઉગે તે આત્મે, પણ અનુત્પન્ન છે તો વિનાશ શક્ય નથી. તો આત્માનું બીજું પદ છે એનું અસ્તિત્વ છે એટલું જ નહીં, પણ એ અસ્તિત્વ અનાદિ, અનંત, સનાતન અને અવિનાશી છે. અને ત્રીજું પદ છે એ મોક્ષ સ્વરૂપ છે. આત્માનો મોક્ષ છે, એટલે મોક્ષ સ્વરૂપ છે, શાશ્વત છે, એ મુક્ત સ્વભાવ સ્વરૂપ છે. આત્માને કહીએ તો સિદ્ધ સ્વરૂપી છે, સહજાનંદી સિદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ ધૂન બોલવામાં આવે છે. આ મારું સ્વરૂપ છે, શુદ્ધ બુદ્ધ હું, મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. મોક્ષ સ્વરૂપ તું છો, મોક્ષ સ્વરૂપ કૃપાળુએ કહ્યું. આત્માનું આ એક પદ છે અને એ પદ શાશ્વત છે, હંમેશને કાળે આત્માનું જે મૂળ સ્વરૂપ છે એ મુક્ત છે, એ નિરંજન છે. એમાં કોઈ રંજિત ભાવ, કશાયનો ભાવ એને રંજિત ભાવ કહીએ, કોઈ રંજિત ભાવ નથી, શુદ્ધ છે. શુદ્ધ છે, બુદ્ધ છે, જ્ઞાનયુક્ત છે, આ એનો સ્વભાવ છે, આ એનું સિદ્ધ સ્વરૂપ છે, શાશ્વત છે. આ ત્રણ પદ આત્માના દ્રવ્યની અપેક્ષાએ અદભુત રીતે મૂક્યા છે કે આ આત્મા છે, પણ આને એકાંગે ન લેવા, કેમ કે પર્યાય છે. પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, એટલે એને કંઈ ને કંઈ પર્યાય ઉભી થાય, અને પર્યાયની અંદર એક પર્યાય કીધું એ નિજ કર્મનો કરતા છે. આ આત્માની પર્યાય છે, નિજ કર્મનો કરતા છે. એ અજ્ઞાન અને અભાન પરિણામ અથવા વિભાવ ભાવમાં છે અથવા સંગ દોષમાં છે. આ સંગ ભાવ છે, એનો વિભાવ ભાવ છે, અને વિભાવ ભાવમાં જ્યારે જીવ છે ત્યારે તે કર્મ બાંધે છે. પરના સંગમાં છે ત્યારે કર્મ બાંધે છે, પરમાં સ્વપણાની બુદ્ધિ કરે છે ત્યારે કર્મ બાંધે છે, પરમાં સુખની ઈચ્છા કરે છે ત્યારે એ કર્મ બાંધે છે. આ એના મોહભાવ છે એનો. પર પ્રત્યે જીવને હિત બુદ્ધિ થાય, સુખ બુદ્ધિ થાય, સ્વપણાની બુદ્ધિ થાય, માલિકીનો ભાવ થાય, આ બધા જ એના મોહ પરિણામના સૂક્ષ્મ પરિણતિ છે. અને જે પરિણતિને કારણે જીવમાં એના મનના પરિણામની અંદર સ્પંદન થાય, કષાયોનું સ્પંદન થાય, રતિ અરતિ, ઇષ્ટ અનિષ્ટ ભાવ, પ્રીતિ અપ્રીતિ, ગમો અણગમો, રાગ દ્વેષ, એ બધા પછી સ્થૂળ થયા, પણ સૂક્ષ્મતા એ સ્પૃહા ઈચ્છા, પછી આકાંક્ષા, પછી તૃષ્ણા, પછી વાસના, કેમ કે કષાય જોડાતા જાય, એમ એની ડિગ્રી બધી વધતી જાય. પણ આપણે ડિગ્રીની વાત નહીં કરીએ. આ કર્મ બંધાય છે એ જીવના વિભાવ સિવાય કર્મ બંધાય નહીં. સિદ્ધ પરમાત્મા કર્મ બાંધી શકે? શું કામ ન બાંધી શકે? અકસાઈ છે, પોતાના સ્વરૂપની અંદર એટલા બધા લીન છે કે એની પર તરફ દ્રષ્ટિ નથી. પરને જાણે છે છતાં પરના જ્ઞાતા છે, એ પરના ભોગતા નથી, પરમાં એને માલિકીનો ભાવ નથી. નહીં તો 14 રાજલોકમાં આકાશના બધા પ્રદેશમાં કર્મો ઠાસી ઠાસીને ભર્યા છે. આ કર્મ વર્ગણાઓ તો સિદ્ધિને નહીં લાગતા હોય આપણને લાગે તો. તો કર્મ નથી લાગતા, તું એનો કરતા છું માટે લાગે છે. મારા દોષને કારણે કર્મ લાગે છે. તારા દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે, કૃપાળુદેવ લાગે છે, કે તને જે બંધ પરિણામ છે એ બંધ પરિણામનું જો કોઈ પણ કારણ હોય તો તારો દોષ. તારો દોષ એટલો જ કે પોતે પોતાને ભૂલી જવું અને પરને પોતાનું માનવું, બસ બીજું કઈ નહીં, ભૂલ આટલી જ છે. એક સેજ જો એની અંદર વિચારણા કરે અને સેજ પ્રકાશ જાગી જાય તો આ જ્ઞાન જે છે, જે અજ્ઞાન રૂપે છે, બીજાને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું, એ જે દોષ છે, જે કર્મનું મૂળ છે, જેનાથી કર્મ બંધાય છે. બીજાને પોતાનું માયનું કે તે મોહ શરૂ થઈ ગયો, ત્યાં માત્ર સૂક્ષ્મ ધારા મોહની શરૂ થઈ ગઈ. તો ત્યાં જો એને કર્યું તો એટલે સમ્યક દર્શનમાં બહુ સરસ વ્યાખ્યા શ્રીમદજીએ સમ્યક દર્શનની આપી. અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુરૂપ થતું હતું તેને સમય માત્રમાં જાત્યાંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું, એવા હે સમ્યક દર્શન તને નમસ્કાર. સમય માત્રમાં જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે કેટલો ફરક પડે, કેટલી વાર લાગે? અનંત કાળનું અજ્ઞાન જતા વાર કેટલી લાગે? તો કે અનંત કાળનું સપનું જતા વાર કેટલી લાગે? આંખ ઉઘડે એટલી વાત પૂરી થઈ ગઈ, જ્ઞાન થયું, અજ્ઞાન ટળ્યું. આટલો જ ફરક છે. માટે આ જ્ઞાન પ્રત્યે જ્ઞાની પાસેથી જ્ઞાન મળે અને આ જ્ઞાન જો એની પરિણતિ થાય તો અનંત કાળનું અજ્ઞાનને નાશ થતા વાર ન લાગે. પ્રશ્ન કર્યો છે શિષ્યએ કે સાહેબ, ગમે તેટલી આત્માની તમે વાત કરો પણ આ જીવ અનાદિકાળથી અનંત જન્મ મરણ કરી ચુક્યો છે. 14 રાજલોકનો એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં એ જન્મ્યો ન હોય અને મર્યો ન હોય, જ્યાં એને દેહ ધારણ ન કર્યું હોય. આવી સ્થિતિ અનંત કાળથી છે અને કર્મ બાંધતો જ રહ્યો છે. પ્રત્યેક સમયે સમયે જીવ અનંત કર્મનો વ્યવસાય છે અને વેપાર જ એ કર્યો છે, ભલે આમ નોકરી કરતો હોય પણ જીવ વેપારી છે. શેનો? કર્મનો. કર્મનો વેપારી છે. આવા અનંત કર્મો, તો કે તમે ગમે તેવું સાધન લાવો, તમે ગમે તેવું ઉપયોગ ઉપકરણ આપો, ઉપદેશ આપો, પણ સાહેબ આ અનંત કાળના કર્મ અમારા કેમ જાય? કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય. તમે વાત બધી કરો, છેદી નાખો, કર્મ આમ કરો તેમ કરો, પણ કઈ આજકાલનું છે અમારું? અરે રોગ જો આજકાલનો હોય ને સાહેબ, નાનપણથી છે ભાઈ, બર્થ ડિફેક્ટ છે, હવે શું કરવું? તમારી કોઈ ફાર્મસીની દવા અમને લાગુ પડતી? એમ આ કર્મનો રોગ છે જીવને અનાદિનો, કેમ જાય? તો જ્ઞાની કે છે, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા. આ વિભાવ તારો છે, જો તારો વિભાવ તરી જાય તો તારા કર્મનો કરતા તું છો. એકાંત જે દ્રષ્ટિકોણ છે કે ના, આત્મા કર્મ કરે જ નહીં, તો કર્મ કોણ કરે એ તો નક્કી કરો. અધૂરો વિચાર, અપૂર્ણ વિચાર, ક્યાંય ઇટ વિલ લીડ અસ નોવેર, ઓનલી કન્ફ્યુઝન વિલ બી કન્ફાઉન્ડેડ. શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે, આત્માની હર અવસ્થાનો સ્વીકાર કરો. એ શુદ્ધ છે, બુદ્ધ છે, ચૈતન્ય જ્યોતિ છે, છતાં પોતાના કર્મનો કરતા એ જ છે. જગતમાં બીજું કોઈ દ્રવ્ય નથી. આ સ્વતંત્ર છે, સ્વાયત્ત છે, પૂર્ણ છે, પરિપૂર્ણ છે. જો અજ્ઞાન હશે તો એ આત્માનું અજ્ઞાન છે, કોઈ બીજાનું અજ્ઞાન નથી. એ નિજ કર્મનો કરતા છે, એ પદ અજ્ઞાન પરિણામ ભાવે છે અને કરતા છે માટે ભોગતા છે. ચોથું પદ આત્માનું જે છે, અથવા બીજી પર્યાય છે એની, ભોક્તૃત્વની, કે આ જીવને કેમ દુઃખ ભોગવવા પડે છે, સુખ કેમ ભોગવવા પડે છે, દોષ કેમ ભોગવવા પડે છે, આ બધી વ્યાધિઓ ઉપાધિઓ કેમ, આપત્તિઓ વિપત્તિઓ કેમ? તો કે કરી છે માટે. કોઈને નથી તું ભોગવતો, એટલે આપણે કોઈના ભોગવીએ છીએ એમ બોલાય નહીં, પણ કયા ભાવના હશે ખબર છે? કોના? પોતાના છે. એ ભોક્તૃત્વ છે, જ્યાં સુધી કર્તૃત્વ છે ત્યાં સુધી જ ભોક્તૃત્વ છે. એ કર્મ છે ત્યાં સુધી જ એની ભોગતા છે. જેવો એ કર્મનો અકર્તા થયો અને જેવા કર્મો બધા નિર્જરી ગયા, તો એનું ભોક્તૃત્વ પદ રહેશે ખરું? આત્માનું જ પદ છે, પણ આત્માનું ભોગતા પદ સમાપ્ત થયું, કારણ કે એ કર્તા પદ સાથે સંકલિત હતું, એનું પરિણામ હતું. એ અવશ્યપણે બંધ કે અબંધ પરિણામે એને ભોગતા પણ ભોગવ્યા સિવાય છૂટકો નથી. દિનપણે કે અદિનપણે, વિષમ ભાવે કે અવિષમ ભાવે, ગમાથી કે અણગમાથી, જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. તો રોઈ રોઈને મરી જઈશ તો પણ આ તારા કર્મ ટળશે નહીં, કેમ કે તારા બાંધેલા છે, તારે જ ભોગવવા પડશે. આ આત્માના સ્થાન છે, આત્માનું પદ છે, આત્માની અવસ્થા છે, અજ્ઞાન અવસ્થા છે. કર્મ બાંધ્યા છે, વિભાવ કર્યો છે, પરમા સ્વબુદ્ધિ કરી છે, કર્મ બંધાયું છે, મોહને કારણે, કષાયને કારણે કર્મના બંધ તીવ્ર, અલ્પ, મંદ, શિથિલ આ બધા થાય છે. જેવા જેવા પરિણામ તેવા તેવા કર્મના બંધ થાય, શિથિલ બંધ થાય, સાંજે પ્રતિક્રમણ કરીએ કર્મથી આપણે મોકરા થઈ જઈએ. 5-15 દિવસનું પાક્ષિક પ્રતિક્રમણ હોય, કેટલાય કર્મો એવા છે કે નિર્જરી જાય, કારણ કે જ્ઞાનીએ કર્મના બંધની સાથે કર્મની છૂટવાની અવસ્થા આપી છે. અને એ છૂટવાની અવસ્થામાં આલોચના, કાયોત્સર્ગ, પ્રાયશ્ચિત અને ક્ષમાપના આ ચાર એવા પરિબળ છે જીવના ભાવના. જો મિથ્યા ભાવથી એને કર્મ બાંધ્યા તો સત્ય ભાવથી એ કર્મ ટકી શકે નહીં. પણ કર્મને એ મદદ જ આપે, પ્રેરણા જ આપે, પોષણ જ આપે તો એ કર્મ ટળે નહીં. એટલે એ વ્યવસ્થા આખી જુદી છે. પણ અહીંયા એ કર્મનો કર્તા છે, માટે એ કર્મનો ભોગતા છે. ઘણા જીવો વિચાર કરે છે એકલી આત્માની વાત કરે અને એટલા સ્વપ્નમાં ઊંચા ઉડતા હોય કે એ જીવ કર્મ બાંધે જ નહીં, એને જળને કાંઈ લેવા દેવા નહીં, એને આત્મામાં કાંઈ આવે નહીં, ના તો અભેદ છે ના તો આમ છે, જેમ કર તેમ ભાઈ. પણ દુઃખી શું કામ થાય તો? કૃપાળુ દેવે આ વાતને એક પદની અંદર એટલી સ્પષ્ટતા કીધી કે આ નિશ્ચય નહીં ના આટલા ગ્રંથોમાંથી જે સમાધાન નથી મળતું એ કાવ્યની ત્રણ કડીમાંથી મળે. એમાં લખ્યું છે, જો જડ છે ત્રણ કાળમાં ચેતન ચેતન હોય, બંધ મોક્ષ તો નહીં ઘટે નિવૃત્તિ પ્રવૃત્તિનો. ભાઈ, જો જડ ત્રણ કાળમાં જડ છે અને ચેતન ત્રણ કાળમાં ચેતન છે તો બંધ ને મોક્ષ ની વ્યવસ્થાનો આધાર કોઈ છે જ નહીં, તો બંધ ને મોક્ષ ઘટે જ નહીં. કેમ કે બંધ છે એ જીવને અજીવથી છે. હવે અજીવ ત્રણેય કાળે અજીવ છે અને જીવ ત્રણેય કાળે જીવ છે, ચેતન ત્રણેય કાળે ચેતન છે, જળ ત્રણેય કાળે જળ છે, બંધે બંને બધા દ્રવ્યો પોતપોતાની રીતે છે, તો બંધને મોક્ષ ક્યાંથી લાવ્યા તમે? આ વ્યવસ્થા ઉભી ક્યાંથી થઈ? તો સરસ કહ્યું, બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગ આત્મ અભાન, પણ નહીં ત્યાગ સ્વભાવનો ભાખે જીન ભગવાન. આ જીનેશ્વર ભગવાને એની દેશનામાં કહ્યું છે. આ ભાખે, ભાખે શબ્દ છે એ દેશનામાં સમવર્ષણમાં તીર્થંકર કેવડી પરમાત્માએ જે કહ્યું છે એને કહ્યું કે ભાઈ આ બંધ મોક્ષ સંયોગથી છે. કેનો સંયોગ છે? જીવને અજીવનો અથવા ચેતન અને ઉદગળનો, જડ ચેતનનો સંયોગ. અને ક્યાં સુધી છે આ સંયોગ? જ્યાં લગો આત્મ અભાન, એ અભાન છે ત્યાં સુધી આ ચાલુ રહેશે. આત્મા જ્યાં સુધી, તો દોષ કોનો? જળ ચેતનનો સંયોગ છે. એ સંયોગ છે, એ દુઃખનું અવસ્થા છે, દુઃખદ અવસ્થા છે. હવે એની અંદર આ દોષ કોનો સંયોગ થવામાં? ચેતનનો ને. છૂટવાનું પરિણામ કરવું પડે તો કોને કરવું પડે? ચેતન. જળને કે ભાઈ તું હોય જા, તું છૂટી જા, તું મને શું કામ મેળવો છો એમ કહેવાનું. એ ઘર, હે મિલકત, હે ઘરેણા, હે વસ્ત્ર, હે દાગીના, શું કામ મને વેડગ્યા છો? અરે ફેંકી દે તું, એ ક્યાં તને વેડગ્યા છો? કોના સંબંધે વળગણા છે? રાખું કે પરિહરું? અરે શું પૂછેસ? પેલા નક્કી કર તારું સ્વરૂપ ચેતન અને આનું સ્વરૂપ જળ, તો કોના સંબંધે વળગણા? તારા સંબંધે. એના સંબંધે છે તો એ સિદ્ધને વળગે, જ્ઞાનીને વળગે, સત્પુરુષને વળગે, કોઈને ત્યાગી થવા જ ન દે. જો એની તાકાત એટલી હોય તો જગતમાંથી કોઈને મુક્ત થવા ન દે. પણ જડ ન કરી શકે. જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. અરે કંઈક વિચાર તો ખરો તમે. એમ આત્મા જ કર્મનો કરતા છે. એટલે એને કહ્યું, વર્તે બંધ પ્રસંગમાં તે નિજ પદ અજ્ઞાન, પણ જડતા નહીં આત્મને એ સિદ્ધાંત પ્રમાણ. આ બંધ પ્રસંગમાં વર્તના કરનાર જડ છે કે ચેતન છે? ચેતન છે. અને એ આત્માને પોતાના પદનું અજ્ઞાન છે, માટે એ જડના સંગે સુખી, જડના સંગે દુખી, હર્ષ શોક આ બધા એના દ્વંદ્વાત્મક ભાવો છે, વિકલ્પાત્મક ભાવો છે. આ બધા જ એના પોતાના અજ્ઞાનના પરિણામો છે. એટલે કેવળ જ્ઞાનમાં કહ્યું કે નિર્વિકલ્પ અવસ્થા, કોઈ વિકલ્પ નથી, હું પોતે જ સુખનું ધામ છું, સુખનો સાગર છું, સુખ મારો સ્વભાવ છે, પદાર્થમાં સુખ નથી. આ મારું નિજ પદનું અજ્ઞાન છે. અને પછી અજ્ઞાનને કારણે શું થાય? તો કેવી અચરજની વાત મૂકી, ગ્રહે અરૂપી રૂપીને અચરજ નિવાત જીવ બંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત. અદભુત વાત મૂકી છે. અરૂપી રૂપીને ગ્રહણ કરે છે, આત્મા રૂપી અને જળ રૂપી, જળને ગ્રહણ કર્યો અરૂપીએ રૂપીને, અને પાછો એ રૂપીને ગ્રહણ કરીને એનાથી બંધન થાય છે એ પોતે જાણતો નથી. કેવો જીન સિદ્ધાંત કે છે કે જુઓ તે નિજ પદ અજ્ઞાન. આ અજ્ઞાનમાં રહેલો જીવ અનંત કાળથી જળને વળગીને પરિભ્રમણની આ માત્રા ચાલુ જ રાખી રહ્યો છે. માટે અહીંયા કહ્યું કે એ આત્મા નિજ કર્મનો કરતા છે અને કરતા છે માટે ભોગતા છે. જે કર્મનું કર્તૃત્વ મટી ગયું છે તે કર્મનું ભોક્તૃત્વ કોઈ કાળે આવે નહીં. કોઈ કર્મ આપણે માનો કે કોઈ તપને કારણે નિર્જરી ગયું તો એ કર્મ પછી ઉદયમાં નહીં આવે. જો સાચા ભાવથી પ્રાયશ્ચિત કર્યું હોય, આલોચના કરી હોય, એ કર્મને ખમાવ્યું હોય એ કર્મને, અને એ ભાવથી છૂટી ગયું હોય, એટલા માટે જૈન દર્શન જેવી વ્યવસ્થા અન્ય જગતમાં કોઈની પાસે નથી. કે ભાઈ તું કર્મ પણ કરે છે અને તને એનાથી છૂટવાનો માર્ગ પણ છે, પણ એ ભાવથી થવું જોઈએ. બેઠો એને સામાયિક કરે, એક કરે, બે કરે, પાંચ કરે, પ્રતિક્રમણ કરી નાખે, એની નથી આલોચના, નથી જીવરાશિની આલોચના, નથી પાપસ્થાનકની આલોચના, નથી એનો કોઈ પ્રાયશ્ચિતનો ભાવ. કર્મનો બંધ શિથિલ થતો નથી, અને ઉલટાનું જો એને વધારે ને વધારે પોષણ આપે તો કર્મ નિધતપણું પણ પામે અને કર્મ નિકાચિતપણું પણ પામે. અને નિકાચિત થયેલું કર્મ તો પછી કોઈ કાળે કોઈ પણ વિધિથી એને વિદારી શકાય નહીં. એ ઉદયમાં આવે ત્યારે ભોગવીએ જ છૂટકો થાય એવી આ વ્યવસ્થા છે. જૈન દર્શન ઈશ્વરમાં નથી માનતો, ઈશ્વરના કર્તૃત્વમાં, પણ કે જે આખા જગત અને જીવનું કારણ હોય તો એ કર્મ સિદ્ધાંત છે, અને કર્મ સિદ્ધાંતમાં કર્તા રૂપે પોતે છે અને પરિણામ જગત રૂપે છે. જીવ અને જગતનો બંધ છે એમાં કર્તા રૂપે જીવ છે. આ જગતનો કર્તા ઈશ્વર નથી, આ જગતનો કર્તા જીવ છે. કેવી રીતે છે? તો જગત તો અતિ વિસ્તૃત છે, 14 રાજલોકનું છે. અરે આપણે આજની દુનિયા જોઈએ તો કેટલું છે, આપણે કેટલા જગત સાથે સંબંધ, જ્યાં આપણો સંબંધ છે એટલું જ ને, એથી વધારે તો કઈ જ નહીં. દુનિયામાં કેટલી જગ્યાએ કેટલું ચાલતું હશે અત્યારે આપણને શું એને યાર, તો શું જ નહીં. પણ હમણાં આપણા પરિચિત અને વર્તુળમાં જેની સાથે આપણો અનુબંધ છે એમાં કઈ ઘટના ઘટે તો તરત જ આપણને પરિણામ થાય, કહું આને આમ થયું, આને આમ થયું, આ આમ થયું. આ શું કામ પરિણામ થયા? હજારો લોકો મરતા હોય પણ સ્વજન મરે તો આપણને કેટલું દુઃખ થાય. શું કામ થયું તને? જગતની અંદર એક જીવ આવ્યો અને એક જીવ ગયો, તને શું? નહીં, મારો હતો. તો આ જે પરિણામ છે, તો જગત કેટલું છે આપણું? જેટલી આપણી આ ઈચ્છાનું વર્તુળ, રાગનું વર્તુળ, મોહનું વર્તુળ છે એટલું જ જગત છે. જ્યાંથી મોહ છૂટી ગયો તો એ જગતનો ભાગ આપણા માટે અદ્રશ્ય થઈ ગયો. વાત પૂરી થઈ ગઈ. ખૂબ સમજીએ કે આપણે જ આપણું જગતને મર્યાદિત કરવું હોય તો કરી શકીએ, વિસ્તૃત કરવું હોય તો કરી શકાય છે. અને આ જૈન દર્શનની અંદર કહ્યું છે કે તું તારામાં સમાઈ જા, તારા મોહના વર્તુળોને ટૂંકા કરતા 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 કરતા, એટલે અન્યત્વની ભાવના આપી, એકત્વની ભાવના આપી. અન્યત્વની ભાવનાની અંદર ના મારા તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારા વૃત સ્નેહિયો સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાત ના, ના મારા ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વ ના, રે રે જીવ વિચાર એમ જ સદા અન્નત્વદા ભાવના, આ ભાવના બોધની ચોથી ભાવના.